એક પરિચય છે. અને રાજાના વેશમાં જો રામ વનમાં જાય તો એક અલગાવ ઉભો થઈ જાય કે આ તો રાજા છે, એમની નજીક બહુ ન જવાય. એટલે વેશ પલટો કર્યો, મુનિવેશ ધારણ કર્યો. માં કહી કે ઈજીએ પણ કે વેશ પલટો કરીને જ જવું પડશે તો જ લોક સંપર્ક થઈ શકશે. અને વેશ પલટો કેવો હોવો જોઈએ, વસ્ત્ર કેવા હોવા જોઈએ, વાસણો અને આભૂષણો, એ બધું જ માએ નક્કી કર્યું. પોતાના સંતાનને કેવી રીતે રાખવા એની કાળજી માને હોય, ક્યાં જાય છે અને જ્યાં જતા હોય ત્યાં આગળ કઈ વસ્તુની જરૂર પડશે અને ત્યાં કેવી રીતે રહેવાનું હશે એ બધું જ માં શીખવે. અને કે બેટા ત્યાં જઈને આ પ્રમાણે કરજે, હા આમ જવાનું છે, આ કરવાનું છે, એમ ખૂબ સરસ શિખામણ આપે. માં કઈ કહે જે શિખામણ આપ્યા સિવાય જ આ પ્રમાણે જ રહેવાનું છે, આ પ્રમાણે જ કરવાનું છે. વનવાસની અંદર ઋષિમુનિઓ મળશે અને ત્યાં ઋષિઓની સાથે એમની સાથે ત્યાં બેસવાનું છે. અને એટલા માટે મુનિવેશ ધારણ કરી લે એમ કહ્યું. અને એ આજ્ઞા મળી છે કૈકેયીની, એટલે ભગવાને પણ વિના વિલંબે મુનિવેશ ધારણ કરીને માતા પિતાને વંદન કર્યા છે. કોઈ પણ કાર્ય માટે નીકળીએ તો સૌ પ્રથમ માતા પિતા એની આજ્ઞા લેવી, એને વંદન કરવા, અરે એમની પાસેથી આશીર્વાદ મેળવીને માતા પિતાને સંતોષ આપીને, ઉદ્વેગથી નહીં, ક્યાંય જવામાં પોતાને પણ ઉદ્વેગ ન થવો જોઈએ કે માતા પિતાને પણ ઉદ્વેગ ન થવો જોઈએ. સંમતિ, એક શુભ કાર્યને માટે જઈ રહ્યા છે, સંમતિ અને આશીર્વાદ માતા પિતાના આવશ્યક છે. 14 વર્ષ માટે વનમાં જાય છે અને રોષમાં આવેશમાં આવી માતા પિતાએ મને વનવાસમાં ધકેલી દીધો એવી કડવાશથી નીકળ્યા હોત તો એમાં સફળતા ન મળત, એમાં શાંતિ ન મળત. વનમાં ગયા પછી પણ મનમાં ક્લેશ અને ઉદ્વેગ બન્યો રહે. વનવાસમાં કેમ જવાનું, શાંતિ માટે જવાનું. હજો ઘરમાંથી અકળાઈને કંટાળીને ખીજાઈને ગયા હઈએ વનમાં તો એ વનની શાંતિ આપણને પચી શકે ખરી? માદા માણસને સરસ ભોજન આપો તો એ ખાઈ શકે, પચાવી શકે ખરો? એમ વનવાસની અંદર મનમાં આવેશ અને કુભાવની માંદગી લઈને જઈએ તો એ વનવાસની શાંતિનો સ્વાદ કેવી રીતે મળી શકે? એટલે ભગવાને પ્રસન્નતાપૂર્વક માની આજ્ઞા છે, મારે વનવાસમાં જવાની બધી તૈયારીઓ એને સરસ રીતે કરી આપી છે. બાળકને આપણે સાથે બહાર લઈ જવાનું હોય, બહાર મોકલવાનું હોય પ્રવાસે, ત્યારે બધી જ તૈયારીઓ આ કરી આપી, પાછા સરસ માથું ઓરી, બૂટ મોજા પહેરાવી અને બધી રીતે તૈયાર કરીને મોકલીએ નહીં, સરસ લાગવું જોઈએ. એમ કઈ કઈ માએ ભગવાનને બધી જ રીતે વનવાસની રીતે સજ્જ કર્યા છે. કોઈ રાજાને મળવા જવાનું નથી, કોઈ નગરજનોને કે કોઈ મહાજનોને મળવા જવાનું નથી, વનવાસમાં વનવાસીઓને મળવાનું છે, ઋષિમુનિઓને મળવાનું છે. માટે જે પ્રમાણે જવું જોઈએ એમાં સેજ પણ અંતર ન રહેવું જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈની સાથે મળવા જવું હોય તો એનું સેજ અંતર ન રહેવાય. કોઈ બહુ મોટા માણસને મળવા જવાનું હોય અને લઘર વધર જવાય ખરું, જવા જઈએ તો પેસવા દે ખરો, જુઓ ને દ્વારકાનો રાજા સુદામા મિત્ર તરીકે મળવા ગયા પેલા તો ચોકીદારોએ જ ના પેસવા દીધો. અરે એનો મિત્ર જ આવો હોતો હશે, ક્યાં અમારો રાજા, તું આ મિત્ર આવો, એટલે ક્યાં જવાનું છે એ પ્રમાણે સજ્જ થઈને જવું પડે. તો જો રાજા ઠાકોર પાસે જવાનું હોય તો સુદામાને એમને એમ કોઈ પેસવા ન દે, એનો વેશ જોઈને. એમ ભગવાનને વનવાસમાં જવાનું છે, વનવાસી તરીકે જવાનું છે, તો એ વનવાસની અંદર એમને કોણ સંકોચવશ અંદર પેસવા દે? રસ્તાની અંદર જ ગુહરાજ મળ્યો. ગુહરાજને ઈચ્છા હતી કે મારે ઘેર લઈ જવું, પણ આવડા મોટા ભગવાનને મારી ઝૂંપડીમાં, એને પરિચય હતો ત્યાં તો રામ છે, રાજકુમાર છે, મારી ઝૂંપડીમાં કેવી રીતે લઈ જઈ શકું? કઈક થોડીક ઈચ્છા હતી, પણ ભગવાને એના મનની વાત જાણી લીધી અને કહ્યું કે વનવાસ છે, પિતાની આજ્ઞા છે, કોઈ નગરમાં પેસવાનું નથી. એટલે શીશમના વૃક્ષો નીચે જ હું તો રહીશ એમ પહેલેથી જ કહી દીધું. કેમ? મુનિવેશ બનાવ્યો હતો છતાંય પરિચયને કારણે ભગવાનને ઝૂંપડીમાં નહીં, પોતાના ઘરમાં ન લઈ જવા, ન લઈ ગયો. તો આમ વેશ પણ એવો જ રાખવો પડે કે જેવો દેશ હોય. દેશ જેવો વેશ બહાર ગયા પછી આપણે ક્યાં નથી કરતા, એમ ભગવાને પણ મુનિવેશ ધારણ કરીને, તપસ્વીનો વેશ ધારણ કરીને, ત્યાં કોઈ દેખાડો કરવા નહીં, મારી પાસે આટલી મિલકત છે, આવી ગાડી રાખું છું, રથ પણ રાખી શક્યા હોત, મારા દશરથજી રથ પણ મોકલ્યો હતો સુમંતજીને લઈ, પણ રથને પાછો વાળ્યો. ચાલીને જવામાં જેટલો આનંદ આવે, જેટલો પ્રકૃતિનો આનંદ લૂંટાય, લોક સંપર્ક થાય, એટલો વાહનમાં બેસીને એટલો આનંદ નહીં આવે. આપણો જાત અનુભવ છે. પહેલી વાર જયારે પતિકનાથ ગયેલા ત્યારે આખો રસ્તો ખૂબ ચાલીને ગયો, એટલો આનંદ આવેલો, એટલો આનંદ આવેલો. ત્યાર પછી 8 વખત બસોમાં બેસી ગયા, પણ એના જેવો આનંદ હતો. તો જે લોક સંપર્ક, પ્રકૃતિ, આનંદ ચાલવાનો, એની અંદર જે આવે છે એ વાહનમાં નહીં આવે, એનો સ્વાદ ન મળે. એટલે ભગવાને પણ રથને સાથે નથી રાખ્યો, પગે ચાલીને નીકળ્યા છે. તો આમ મુનિવેશ ક્યારે થાય કે બધો દેખાડો દૂર કરવો પડે અને ઋષિમુનિઓને મળવા જવાનું હોય તો ભગવાન દત્તાત્રેયની આગળ યદુરાજા ગયા ને, અવધૂતની અવસ્થામાં એક વૃક્ષ નીચે બિરાજેલા હતા. એક પથ્થરને અડેલીને નિરાતે પોતાના આત્માનો આનંદ લઈ રહ્યા હતા. યદુ ત્યાં થઈને રથમાં બેસીને પસાર થતો. રથ દૂર ઉભો રાખ્યો, પોતાના પગના પગરખા ત્યાં ને ત્યાં ઉતારી દીધા. ઉઘાડા પગે માથે મુગટનો સાજ હતો એ પણ ઉતારી દીધો. કેમ? એક તપસ્વીની પાસે, ત્યાગીની પાસે જઈએ, એક ઋષિની પાસે જઈએ, ત્યાં આવા રાજવેશથી ન જવાય. વિવેક, નમ્રતાપૂર્વક અને અછકલા વૃત્તિ નહીં, કેટલાવ દેખાડો કરું આવા ટૂંકા કપડા પહેરીને લોકોની વચ્ચે ફરીને, એ અછકલા વૃત્તિ યદુરાજાએ નથી રાખી કે વિવેકપૂર્વક જવાય મહાપુરુષોની પાસે. તો ભગવાન વનવાસમાં જઈ રહ્યા છે એટલે કોઈ પણ દંભ, કોઈ દેખાડો, કોઈ આડંબર કર્યા સિવાય માએ શિખામણ આપેલી છે. આ વલ્કલ વસ્ત્રો આગળ આપીને મુનિભાજન એ કયા પાત્રમાં ખાવાનું એ પાત્રો પણ આપ્યા છે. કંઈક ઋષિઓને પાસે જાય ત્યારે અવિવેક ન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ પોતાને બહુ વધારે દેખાડો કરવા જાય ને ત્યારે સામી વ્યક્તિ બોલે તો નહીં, આવકાર પણ આપે, નાના બહુ સારા લાગો છો, મોડે ના કે જો ને આવ્યા હતા ને, પછી કે અંદર અંદર વાત કે કઈક વિવેક થી આવ્યા હોત તો કેટલું સારું લાગત. એમ ઋષિઓની પાસે જતા કોઈ પણ આવી પરિસ્થિતિ અવિવેકની ન સર્જાય એટલે માએ એ ભૂલ સુધારી દઈને પહેલેથી જ વલ્કલ વસ્ત્રો અને ઋષિને એના ઉપયોગી પાત્રો કમંડલને એ કૌશલ કઈ કઈ માએ સામે ધરીને આપી દીધા.